તારીખ 30/12/1974 શ્રી પ્રવચન સાર કથા 54 અને 55 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 21
અથો પૂર્વોક્તમ ઉપાદેયભૂતમ અતિન્દ્રિય જ્ઞાનમ વિશેષેણ વ્યક્તિ કરોતિ. હવે પૂર્વે કહેલું જે ઉપાદેય સ્વરૂપ એવું અતિન્દ્રિય જ્ઞાન ઉપાદેયભૂત એટલે ઉપાદેય સ્વરૂપ જે સર્વથા ઉપાદેય છે એનું જે અતિન્દ્રિય જ્ઞાન વિશેષેણ વ્યક્તિ કરોતિ એની વિશેષપણે સ્પષ્ટતા કરવામાં આવે છે. યત અતિન્દ્રિય જ્ઞાનમ કર્તૃ, જે અતિન્દ્રિય જ્ઞાન છે તે કર્તા છે, કર્તા તેને જાણે છે એટલે એને કર્તા કહેવામાં આવે છે. વીક્ષમાણ પુરુષસ્ય જાનાતિ, વીક્ષમાણ જણાવા યોગ્ય એને જાણે છે. યમ પ્રેક્ષદો જે જાણે છે, પ્રેક્ષમાણ પુરુષસ્ય જાણાતિ, પ્રેક્ષમાં કોઈ જાણવું થાય એટલે કોને કિમ કિમ કોને કોને જાણે છે. બે વખત આપણે પૂછ્યું છે કોને કોને તમે જોયા, એક થી વધારે ને અહીંયા જાણે છે, એક થી વધારે ને જાણે છે કે અમૂર્તમ, અમૂર્ત અને મૂર્ત બંને ને જાણે છે ને, અમૂર્ત અમૂર્તમ અમૂર્તમ અતિન્દ્રિય નિરૂપરાગ સદાનંદ એક સુખ સ્વભાવ એક પરમાત્મ દ્રવ્યમ તત્પ્રવૃત્તિ પ્રવૃત્તિ સમસ્ત અમૂર્ત દ્રવ્ય સમૂહમ. પેલા મુખ્ય પોતાની વાત લીધી કે અમૂર્ત અતિન્દ્રિય નિરૂપરાગ ત્રિકાળ સદા આનંદ એક સુખ સ્વભાવ જેનો છે એવા પરમાત્મ દ્રવ્યને, એવા પોતાના પરમાત્મ દ્રવ્યને સત્પ્રભુત્રી તેના જેવા સમસ્ત દ્રવ્ય અમૂર્ત દ્રવ્ય સમૂહ, સમસ્ત અમૂર્ત દ્રવ્ય સમૂહ પોતે અમૂર્ત છે અને પોતાના જેવા અમૂર્ત એવા જેટલા કોઈ દ્રવ્ય સમૂહ છે તે તમામને જાણે છે, અતિન્દ્રિય જ્ઞાન જાણે છે. તેને સમસ્ત દ્રવ્ય સમૂહ એક શબ્દમાં લીધું અને પરમાત્મ દ્રવ્યને આટલા વિશેષણથી કહ્યું. કેટલા વિશેષણ કહ્યા કે જે અમૂર્ત છે, જે અતિન્દ્રિય સ્વરૂપ છે, જેને કોઈ ઇન્દ્રિય છે દ્રવ્ય ભાવ, અમૂર્ત એટલે જેમાં રૂપ રસ ગંધ વર્ણ શબ્દ સ્પર્શ નથી. જે પૂતગળમાં રૂપ રસ ગંધ રસ સ્પર્શ શબ્દ છે તે બધું મૂર્તિકપણું છે, તે પૂતગળ દ્રવ્યનું એક મૂર્તિકત્વ છે. એ જેમાં નથી તેને અમૂર્તિ કહેવામાં આવે છે. એટલે જીવમાં નથી, પાવામાં નથી, ધર્માસ્થિમાં નથી, અને આકાશમાં નથી. પૂતગળ સિવાય પાંચે દ્રવ્યો અમૂર્ત છે. આકાર હોય એનું મૂર્તિપણું નથી. અહીંયા મૂર્તિ એટલે આકાર એમ નહીં, મૂર્તિ એટલે જેમાં રૂપ રસગંધ હોય તે મૂર્ત અને જે ન હોય તે અમૂર્ત, એટલો અર્થ છે. એટલે પોતે અમૂર્ત છે, અતિન્દ્રિય સ્વરૂપ છે, નિરૂપરાગ છે, જેના સ્વરૂપમાં રાગના કલંકનો એક કણ પણ નથી, નિરૂપરાગ છે, સદાનંદ સ્વરૂપ છે, એક રૂપ સુખ સ્વભાવ છે જેનો. એવું જે પરમાત્મ દ્રવ્ય છે, આત્મા સુ પરમાત્મા, એવું જે પરમાત્મ દ્રવ્ય છે તેના જેવા, તેને અને તેના જેવા તત્પ્રવૃત્તિ નાના જેવા સમસ્ત અમૂર્ત દ્રવ સમૂહને તેવા સમસ્ત પોતે અને બીજા જે સમસ્ત અમૂર્ત દ્રવ છે પોતા જેવા તે તમામને અતિન્દ્રિય જ્ઞાન જાણે છે. એક મૂર્તે શું અતિન્દ્રિયમ, મૂર્તમાં પણ જે અતિન્દ્રિય છે, મૂર્તે શું પૂતગળ દ્રવ્ય શું, એક અતિન્દ્રિયમ પરમાણુ આદિ જે એક પરમાણુ છે સૂક્ષ્મ પર્યાય છે આદિ, એટલે બીજા ઘણા પરમાણુ ભેગા થયા છતાં જે સૂક્ષ્મ પર્યાય હોય ઇન્દ્રિય દ્વારા જ્ઞાન ગોચર થાય નહીં તેને મૂર્તે શું, મૂર્ત હોવા છતાં એમાં રૂપરસ ગુણ સ્પર્શના ગુણ હોવા છતાં પૂતગળ દ્રવ્યમાં મૂર્તે શું પૂતગળ દ્રવ્ય શું, મૂર્ત એવા પૂતગળ દ્રવ્યમાં જે અતિન્દ્રિય છે તેને પણ અતિન્દ્રિય જ્ઞાન જાણે છે. કેવળ જ્ઞાનમાં કર્મના પરમાણુઓ સ્કંદરૂપ છે, અનેક છે, અસંખ્ય છે, અનંત છે, એક સાથે જથ્થામાં એવા તમામ વર્ગ વર્ગણાને કેવળ જ્ઞાન જાણે છે. આટલા પરમાણુઓ આશ્રવે છે, આટલા બંધ થાય છે, આટલા ખરે છે, એ તમામની સંખ્યા કેવળ જ્ઞાનમાં આવે છે. એક પરમાણુની સંખ્યા પણ કેવળ જ્ઞાનમાં આવે છે અને તમામની સંખ્યા પણ કેવળ જ્ઞાનમાં આવે છે. જાણે એમાં કઈ બહુ મોટી વાત નથી. એક જ સમય છે જીવનમાં, એક જ સમય છે શું સૂક્ષ્મ સચરાચર પદાર્થો ને યુગપદ જાણે, યુગપદ જાણે છે ને શાસ્ત્ર પરિભાષામાં એને યુગપદ કહેવાય છે. જો વારા ફરતી જાણે તો એ દિવ્ય જ્ઞાન છે ને, એ આગળ આવી ગયું આપણે. જો સમસ્ત જીવની જેમ વારા ફરતી જાણે તો પછી એ જ્ઞાન શું રહી, એમાં તો કઈ વિશિષ્ટતા રહેતી નથી. એટલે બીજા પણ જાણે છે ક્રમથી પણ સર્વ પદાર્થ ની ભૂત ભવિષ્ય ની પર્યાય એ તો આવશે. હવે પછી આમાં આવશે કાળ પ્રછન્ન માં, પ્રછન્નમ ચારે દરેક ક્ષેત્ર કાળ ભાગ લીધા છે ને, પ્રછન્નમ શબ્દ જે પીડ્યો છે પ્રછન્નમ જેને કહેવામાં આવે છે, ત્રણેય ભાષામાં એક જ શબ્દ છે માગધી સંસ્કૃત અને ગુજરાતી. પ્રછન્ન એટલે ઢંકાયેલું, ઢંકાયેલું એટલે ગુપ્ત, ગુપ્ત દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને આવતું વર્તમાન પર્યાય પ્રગટ છે અને ભૂત ભવિષ્યની પર્યાય દ્રવ્યમાં ગુપ્ત છે. એ દ્રવ્યમાં જ ગુપ્ત રહેલી છે, એ પ્રસન્ન છે, એને પણ અતિન્દ્રિય જ્ઞાન એને જાણે છે. ભલે એ પ્રગટ અત્યારે નથી તો પણ એને અતિન્દ્રિય જ્ઞાન જાણી શકે છે. આ કાળે થશે અથવા આ કાળે થઈ હતી અને તે આવી પર્યાય હતી એમ વર્તમાનમાં જાણે છે. થઈ ગયેલી અને થનાર બંનેને પ્રછન્નમ કાળાણુ પ્રભૃતિ દ્રવ્ય રૂપેણ પ્રછન્નમ વ્યવહિતમ અંતરિતમ. જે દ્રવ્ય ઢંકાયેલા છે અથવા ગુપ્ત છે, પ્રછન્નમ કહો કે વ્યવહિતમ, વ્યવહિતમ કહો અથવા અંતરિતમ કહો, ત્રણ એક અર્થ છે. ઢંકાયેલા છે અથવા ગુપ્ત છે અથવા અંતરિત છે કોણ કે કાળાણુ પ્રભૃતિ દ્રવ્ય રૂપે, એના કાળાણુ જેવા બીજા અમૃત દ્રવ્યો, એ દ્રવ્ય ગુપ્ત છે. જગતના જીવોને એ દ્રવ્યપણે હોવાનું જ્ઞાન છે નહીં. લોકો બહુ બહુ તો જાણે છે, ભૂતગલ ને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન ના ધારક જેવો સંસારી હોવાથી ફક્ત ઇન્દ્રિયો દ્વારા જણાય કેટલા વિષયોને, તેમાંથી પણ કેટલાક જ વિષયોને, બધાને નહીં, બધાને નથી જાણતા. કેટલા તેને જણાય છે. એટલે જે કાળાનું વગેરે અમૂર્તિક દ્રવ્યો છે, એવા કાળાનું જેવા બીજા અમૂર્ત પ્રવૃત્તિ એટલે એના જેવા કાળાનું જેવા જે બીજા દ્રવ્યો છે કે જે ગુપ્ત છે, તેને પણ અતિન્દ્રિય જ્ઞાન તો જાણે છે. ભલે છદ્મસ્થું સંસારનું જ્ઞાન ન જાણતું હોય તો પણ અતિન્દ્રિય જ્ઞાન એને જાણે છે. અલોકાકાશ પ્રદેશ પ્રવૃત્તિ ક્ષીત પ્રછન્નમ. અલોકાકાશમાં જેટલા ક્ષેત્રથી ગુપ્ત છે કે જ્યાં પહોંચાતો નથી, ભોગવું તો લોકના પ્રદેશો સુધી જીવ પહોંચે છે, પ્રાપ્ત થાય છે, જાય આવાગમન કરે છે, લોકની બારેનું આવાગમન નથી. તો અલોકાકાશના પ્રદેશોથી ક્ષેત્ર પ્રછન્ન છે, ક્ષેત્રથી એ ગુપ્ત છે, ત્યાં જીવ જઈ શકતો નથી. છતાં અતિન્દ્રિય જ્ઞાન તેને જાણે છે. લોકમાં રહેલો અતિન્દ્રિય જ્ઞાન ધારી જીવ અલોકાકાશના પ્રદેશને પણ એ જાણે છે. ગમે તેટલા દૂર છે, અનંત ક્ષેત્ર દૂર છે, અનંત 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 જાય, ક્યાંય એનો અંત નથી, એવા સર્વને એકને બાકી મૂક્યા વિના એ જાણે છે. એમ છે, ક્ષેત્રથી ક્ષેત્ર અનંત છે ને જ્ઞાનથી જ્ઞાન અનંત છે. એમ છે, બે અનંત છે એટલે જાણે છે. નિર્વિકાર પરમાનંદ એક સુખ સ્વાદ, સુખ સ્વાદ પરિણત રૂપ પરમાત્માનો વર્તમાન સમયગત પરિણામ તત્પ્રવૃત્તયો. એ સમસ્ત દ્રવ્યાણામ વર્તમાન સમયગત પરિણામાસ્તે કાળ પ્રસન્નાહા. તસ્યેવ પરમાત્માનો સિદ્ધ રૂપ શુદ્ધ વ્યંજન પર્યાય શ્રેષ્ઠ દ્રવ્યાણામ યથાસમયન પર્યાયાંતર્ભૂતા પ્રતિ સમય પ્રવર્તમાન ષટકારક પ્રવૃત્તિહાનિ રૂપા અર્થ પર્યાયા ભાવ પ્રસન્ના ભણ્યતે કાળને ભાગે. શું કહે છે કે નિર્વિકાર પરમાનંદ એક સુખ સ્વાદ પરિણત રૂપ પરમાત્મા કેવા છે? જે નિર્વિકાર છે, જેને વિકારનો અનંતમો ભાગ પણ જેની અવસ્થામાં ઉત્પન્ન થતો નથી, એવા નિર્વિકાર પરમ આનંદ જેના આનંદમાં ઉત્કૃષ્ટ સીમા છે એને પરમાનંદ કહેવામાં આવે છે. પરમ આનંદ એક સુખ સ્વાદ પરિણત રૂપ છે, પરમાત્મા છે એક રૂપ, એવા જેમાં ઓછું વધતું થતું નથી, એક ધર્મ સુખ એ રૂપે જેની પરિણતિમાં સ્વાદ છે એવા જે પરમાત્મા વર્તમાન સમયગત પરિણામ તત્પ્રવૃત્તિઓ એ સમસ્ત દ્રવ્યાણા વર્તમાન સમય રૂપ પરિણમેલા પોતાનું પરિણામ તેના જેવા સમસ્ત દ્રવ્યના જે વર્તમાન પરિણામ છે વર્તમાન સમયગત એ બધા એને એ જાણે છે. એમાં કોઈ કાળને એમને જાણવું બાકી રહેતો એમાં વર્તમાન લીધું છે. આમ તો ભૂત ભવિષ્યના સર્વ પર્યાયને એ જાણે છે, એમાં કોઈ બાકી રહેતો નથી. ભાવમાં આની વૃદ્ધિ લીધી છે. તસ્યેવ પરમાત્માનો એવા એક પરમાત્માને સીધ રૂપ શુદ્ધ વ્યંજન પર્યાય છે. સીધ રૂપ શુદ્ધ વ્યંજન પર્યાય છે, પોતાનો આકાર શુદ્ધ દશામાં જે છે આત્માનો. શેષ દ્રવ્યાનામ ચ અને બાકીના દ્રવ્યોને જે યથાસંભવ વ્યંજન પર્યાય, જે જેને જેટલી વ્યંજન પર્યાય એટલે જેનો આકાર હોય ક્ષેત્ર પર્યાયમાં એને વ્યંજન પર્યાય કહે છે. ક્ષેત્રની અવસ્થાનો જે આકાર એમાં એ ક્ષેત્રમાં જે આકાશનું ક્ષેત્ર રોકે છે જે તે પદાર્થો, તે પદાર્થને તેને વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. તે વ્યંજન પર્યાય તે શું અંતર્ભૂત આહાર, તેના અંતર્ભૂત તેના અંતર્ગત આગમ ગુપ્ત છે ને. પ્રતિ સમય પ્રવર્તમાન, પ્રતિ સમય પ્રવર્તમાન ષટકારક હાનિ વૃદ્ધિ પ્રતિ સમયમાં છ પ્રકારની હાનિ અને છ પ્રકારની વૃદ્ધિ થાય છે. એવી જે અર્થ પર્યાય છે, વ્યંજન પર્યાયની અંદર અંતર્ભૂત પ્રથમ ઢંકાયેલી એવી જે અર્થ પર્યાય છે કે જેમાં છ પ્રકારની હાનિ વૃદ્ધિ થાય છે, તેને ભાવ પ્રથમ અથવા ભાવની દુષ્ટતા એને કહેવામાં આવે છે. પણ્યંતે પણ્યંતે એટલે કહેવામાં આવે છે. અર્થક્રિયા એટલે વ્યંજન પર્યાય સિવાયના ગુણોના પરિણામને અર્થ અર્થ પર્યાય કહેવામાં આવે છે. પણ ક્ષેત્રની પર્યાય સિવાયના ગુણો છે અને અર્થ પર્યાય એના પરિણામને અર્થ પર્યાય કહેવામાં આવે છે. પરિણામ સ્વરૂપ છે, પરિણામ સ્વરૂપ છે એટલે હાનિ વૃદ્ધિ છે કે જે અતિન્દ્રિય જ્ઞાન ગોચર છે તેને એ જાણે છે. પરિણામથી કોઈ અતિરિક્ત નથી, એ પોતે પરિણામ સ્વરૂપ જ છે. પરિણામથી કોઈ પછી જુદી ચીજ છે, પરિણામમાં પરિણામથી કોઈ જુદી ચીજ હોય છે. ચાર દ્રવ્યો પર્યાય પરિણમે છે, વિભાગ વ્યંજન પર્યાય જ પરિણમે છે. એ કદી વિભાગ વ્યંજન પર્યાય કે વિભાવર્ષ પર્યાય પરિણમતા છ દ્રવ્યમાં એ જીવ અને હજી બે જાતના પદાર્થો છે એને સ્વભાવ અને વિભાવ બે પ્રકારના પરિણામ છે. એટલે એના દશામાં વિકાર પણ થાય છે અને અવિકાર પણ થાય છે, બે પ્રકાર થાય છે. જ્ઞાનની પર્યાય એ પ્રાપ્ત થવામાં બળ ધારણ નો નિમિત્ત, એ જ્ઞાનનું બળ ધારણ થવામાં એ ઇન્દ્રિય છે તે નિમિત્ત છે. નિમિત્ત થતું હોવાથી જે ઉપલંબક છે એને ઇન્દ્રિયને ઉપલંબક કહેવામાં આવે છે. શા માટે એને ઉપલંબક કહ્યું? ઉપલંબી છે ટીકો આપવો, જેને ટીકો આપવો એમ કે છે એને ઉપલંબક કહેવામાં આવે છે. જ્ઞાનનો પર્યાય જાણવાનું તો પ્રણમે છે, પણ આંખનો દોરો ટીકી છે જે ચુગળની રચના છે જળ પરમાણુની, એમાં ઉપલંબક છે. એ બળધારણ પણ છે. રૂપને જોવામાં જ્ઞાનના પર્યાયને ચક્ષુ ઇન્દ્રિયનો જે ઉદ્ગળ રચના છે તે ઉપલંબક છે. બળધારણ પણ થાય છે. આ જીવ હજી જીવને ટેકો આપે છે એમ કહી એમ કે છે કે બીજાનો ટેકો લેનાર જ્ઞાન નબળું પડતું જાય એમ કે છે. સીધી વાત છે ને, આશ્રય કરે છે બીજાના આશ્રય જાય છે. ટીકો પોતાની નબળાઈને કારણે જાય છે. સબળ જ્ઞાન ને ઇન્દ્રિય આશ્રયની જરૂર રહેતી નથી. પછી ઉપચાર છે એમ કહેવાય કે જ્ઞેયનો આશ્રય કરે, કેમ કે એનો વિષય થાય છે ને. પ્રવર્તે છે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા કોઈ રંગને જાણે છે, બરાબર છે. ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા જે જ્ઞાનના પર્યાયે બાહ્ય રંગને જાણ્યો તો એને જાણ્યો એમ ગણીને એનો આશ્રય કરવામાં આવે છે. ખરેખર તો રંગનો ફોટો અહીંયા પડે છે. આ લીલો રંગ છે આટલો, અહીંથી અહીં સુધી લીલો છે ને અહીંથી સફેદ છે, બરાબર છે. તો આને જાણીને એમ કેમ કહેવામાં આવે છે કે આનો ફોટો અહીંયા પડે છે? ખરેખર પણ એના વિષયને પકડીને વિષય ઉપર પણ ઉપચાર કરવામાં આવે છે. કેટલો વિષય છે કે જે ઇન્દ્રિય જ્ઞાન છે કયા પ્રકારે જાણે છે કે ચક્ષુ આદિ જે શરીરના અવયવરૂપ ઇન્દ્રિયો છે તેને માધ્યમ બનાવીને તે દ્વારા તે ઇન્દ્રિયો દ્વારા તે જાણવાનું કાર્ય કરે છે, એની મારફત કામ કરે છે. એવું કોઈ પ્રવર્તન નથી. આમ છે. वो अवस्था है कान जता है डॉक्टर पास जाए डॉक्टर साहब संभळातो नथी जरा तपास करो तो बधुं बराबर छे શું કે બધું બરાબર છે પણ તમને હવે અવસ્થા થઈ છે વૈકૃત છે એને વૈકૃત રોગ કહેવામાં આવે છે હવે તમને કાન ગયા કાન ગયા એટલે સાંભળવાનું ગયું કાન તો એમને એમ છે અંદર નો અવયવ ને કુશળ ની રીતના બધી એમને એમ છે જોઈ લે એના સાધન થી હવે તમને સંભળાય આમાં કઈ બીજું રિપેરિંગ થાય હું નથી કેમ કે રિપેરિંગ કરવા જેવું અંદર કઈ છે નહીં એનો શું છે એ જયારે જાણવાની તે પ્રકારની યોગ્યતા હોય છે ત્યારે એને માધ્યમ ગણવામાં આવે છે જયારે એથી પણ હીન શક્તિ થાય ત્યારે પેલું માધ્યમ કામ આવતું ચશ્મા ના નંબર જેવું છે એક નંબર થી પેલા જોતો હોય ત્યારે એક નંબર દ્વારા દેખાય છે એમ કહેવાય પણ પછી પાંચ નંબર થાય ત્યારે એક નંબર થી દેખાય એના દ્વારા જાણે છે ક્યાં સુધી ગીતું જ્ઞાન ની ચોક્કસ પ્રકાર ને સૂક્ષ્મ ને ત્યાં બતાવવો છે જાણે છે તો પોતાની શક્તિ છે પણ જોઈને એને બળધારણ પણ કહેવામાં આવે છે પેલા નહોતું દેખાતું ને આ ગ્લાસ લગાડ્યો ત્યારે દેખાણું તો હવે ગ્લાસ ને લઈને બળધારણ પણ થયું ને એટલું જ્ઞાન માં એમ કહેવામાં આવે છે એ પ્રકારની યોગ્યતાને બતાવવા માટે એમ કહેવામાં આવે છે કે અત્યારે આ જ્ઞાન એવી યોગ્યતા છે શક્તિ ઓછી છે એમ બતાવવા માટે એનો નંબર આપવામાં આવે છે એમાં પાંચ ઇન્દ્રિયના જ્ઞાન ના પાંચ નંબર છે રૂપને જોવાનો નંબર વર્ણન શબ્દને સાંભળવાનો નંબર બધે જુદા જુદા નંબર નો સૂક્ષ્મ છે એક નંબર નો સૂક્ષ્મ બધે જગ્યાએ છે એની યોગ્યતા બતાવે છે તો જ્ઞાન એક પણ જુદા જુદા દ્વારા થી જાણે છે તો જુદા જુદા નંબર થી જાણે છે એવી જ એની યોગ્યતા છે એને સાંભળવું હોય ત્યારે એને કાન માંડવા પડે ત્યારે એને આંખ ખુલ્લી રાખે એમને કામ આવે અને જોવું હોય ત્યાં આંખ બંધ કરીને કાન ખુલ્લા માંડે તો કઈ દેખાય નહીં એ તે પ્રકારની યોગ્યતા
બતાવે
છે થોડો વિસ્તારથી વાત હે ઉપાધિની ચિંતા ત્યાં નથી એમ જણાવવા માટે શું કહ્યું ત્યાં આ સુખના અધિકારમાં જ્ઞાનને કહેવામાં આવે છે એટલે શું થાય છે એમાં જીવને શું ઉપાધિ છે અને શું ધ્યેય છે વિતરાગ ભાવમાં એ કાંઈ નથી વિતરાગ ભાવ એટલે વિતરાગ ભાવરૂપ છે એમાં સુખ આવી જાય છે વિતરાગી જ્ઞાનમાં વિતરાગી સુખ આવી જાય છે પછી આ હેય ઉપાધિનો રાગ કરવાનો પ્રશ્ન રહેતો પ્રતિન્દ્રિય વિતરાગી જ્ઞાન પ્રત્યુ એ પોતે સુખ સ્વરૂપ છે એમાં એ સુખ નો અંતર્ગર્ભિત પણ કથન એમાં આવી જાય છે એવું અર્થ નીકળે છે ને જ્ઞાનસ્ય અથવા કરીને એમ લીધું છે કેમ કે પ્રશ્ન તો એ ઉઠાવ્યો છે શિષ્ય કે અહીંયા જ્ઞાન ના સુખ ના અધિકારમાં જ્ઞાન નો વિસ્તાર કેમ કરો છો આપ કે જ્ઞાન આને જાણે જ્ઞાન આને જાણે જ્ઞાન આને જાણે અતિન્દ્રિય જ્ઞાન આને જાણે હે ઉપાધિની ચિંતા જેમાં નથી હે ઉપાધિ ચિંતા નાસ્તી ઇતિ જ્ઞાપનાર્થમ એમ જણાવવા માટે જ્ઞાન મુખ્ય વૃત્તિ છે અહીંયા મુખ્યપણે અહીંયા કથન કરવામાં આવે જ્ઞાન એટલે માત્ર જાણવું એ માત્ર જાણવું એમાં દુઃખ નથી અને એમાં દુઃખ ટાળવું છે જીવને દુઃખ નથી દુઃખ છે એ દુઃખ ટાળવું છે બસ વિતરાગ ભાવે જ્યાં જ્ઞાન રહી ગયું તટસ્થ જ્ઞાન માત્ર જાણવા એ સુખ નો અધિકાર છે એવો જ્ઞાન નો અધિકાર છે સુખ નો જ અધિકાર છે એ અનુભવ પ્રકાશ કરે એ વાત બહુ સરસ લીધી છે જ્યાં એ ઉપાધિ નો અધિકાર છે એમણે એ વાત લીધી છે એટલે તો છોડવું એ દ્વેષ થયો, અને ઉપાધિ એટલે ગ્રહણ કરવું એ રાગ થયો. તો કે છે કે વિદરાગ ભાવે જે જ્ઞાન પરિણમે છે એ વિદરાગ ભાવનું સ્વરૂપ એવું છે કે એમાં સ્વદ્રવ્યનું ગ્રહણ કરવું અને પરદ્રવ્યનું છોડવું એવું જ્ઞાનમાં ક્યાંય આવતું નથી. રાગને છોડવું અને વિતરાગ ભાવનું ઉપાધિ કરવું એવું પણ એ જ્ઞાનમાં આવતું નથી. જ્ઞાન તો જ્ઞાન પણ જાણ્યા કરે છે, સ્વ અને પર બંને ને અનેકાંત જ્ઞાન છે અને એટલે જાણે છે ને.
એક
ગાથા દ્વિતીય સ્થળ ગતમ, એક ગાથાથી બીજું સ્થળ પૂરું કર્યું. અતિન્દ્રિય જ્ઞાન ઉપાધિ છે એવા કથન ની મુખ્યતાથી એક ગાથા દ્વારા બીજું સ્થળ પૂરું થયું. પૂર્વે જે અતિન્દ્રિય જ્ઞાન નું સ્વરૂપ કહેવામાં આવ્યું સદૈવ તે જ અભેદનયથી અભેદનયન સુખમ ભવતી, તે જ સુખ છે, બીજું કોઈ સુખ છે નહીં. અતિન્દ્રિય જ્ઞાન થી કોઈ જુદું સુખ નું સ્વરૂપ છે એવું છે. જે અતિન્દ્રિય જ્ઞાન છે તો કોઈ પ્રશ્ન તો એમ પણ આમાંથી નીકળે છે કે અમને તો ઇન્દ્રિય જ્ઞાન નો અનુભવ છે, અતિન્દ્રિય જ્ઞાન નો તો અમને અનુભવ નથી. માટે અમને કેમ ખબર પડે કે અતિન્દ્રિય સુખ કેમ હોય? તો પછી ઇન્દ્રિય જ્ઞાન વાળા કોઈ જીવને અતિન્દ્રિય જ્ઞાન જ પ્રત્યે શુદ્ધ જ્ઞાન જે તને પ્રગટ છે એ તો જ્ઞાન ને સ્મૃતિની ઉપાધિ છે. તો એ જ્ઞાન જ છે, જ્ઞાન સિવાય એમાં બીજું ગાય સમય સારી એકાસી બ્યાસી ત્યાંથી જાણન ક્રિયામાં જ્ઞાન છે, એ જાણન ક્રિયા છે એમાં જ્ઞાન છે, અને જ્ઞાન છે એ આત્મા છે. આમ બીજું છે સ્વભાવ છે, સ્વભાવ છે જ્ઞાનમાં સ્વભાવ છે. જ્ઞાનનો જે અંશ છે એ જ્ઞાનમાં સ્વભાવ છે કે નહીં, બસ આટલું જોવાનું છે. તો સ્વભાવને ક્યાં ઇન્દ્રિય પણ છે? સ્વભાવ તો અતિન્દ્રિય છે, સ્વભાવ તો સ્વભાવથી અતિન્દ્રિય છે. એ સ્વભાવમાં સુખ રહેલું છે, જે જ્ઞાન ક્રિયા અત્યારે મોજુદ છે એ રાગ થી ભિન્ન છે, રાગ સાથે એકરૂપ થઈ ગઈ નથી, અને એમાં જ્ઞાન સ્વભાવ પ્રગટ છે અંશે, પૂરેપૂરો ની પણ અંશે. જેવો એ જ્ઞાન સ્વભાવ વ્યક્ત છે એવો જ જ્ઞાન સ્વભાવ અવ્યક્ત ધ્રુવ મંડળમાં છે. તેથી ધ્રુવ નું ભાવ જ્ઞાન, સ્વભાવ જ્ઞાન એટલે ભાવ જ્ઞાન વ્યક્ત અંશ ઉપરથી થઈ શકે છે, નહીતર ધ્રુવ ની કલ્પના કરવી પડે. આમ છે ને સિદ્ધિ લાઈન છે આથી કે અપરિણામી છે ધ્રુવ છે એની મનથી કલ્પના કરવાના બદલે વર્તમાન વ્યક્ત અંશ ઉપરથી સ્વભાવને ઓળખીને તેવો જ સ્વભાવ અંતરદળમાં વ્યાપેલો હોવાથી ધ્રુવદળમાં વ્યાપેલો હોવાથી ધ્રુવદળ નું સ્વભાવ જ્ઞાન થઈ શકે. બસ એ સ્વભાવ જ્ઞાન કોને થાય છે? કે જે જ્ઞાન નો પર્યાય છે તેને જ થાય છે, જેના ઉપરથી એ ઓળખે છે તે પોતાને જ ઓળખે છે. ખરેખર તો જયારે ઓળખે છે ત્યારે કેવી રીતે ઓળખે છે? થર્ડ પર્સન ને ઓળખતો નથી, એ ત્રીજી પાર્ટી નથી કોઈ, એ જયારે ઓળખે છે ત્યારે એને એમ ઓળખાય છે કે આ તો હું જ છું, આવા સ્વભાવે તો હું જ છું. એમ જયારે એને ઓળખાય છે ત્યારે એને એને પોતાના સુગંધીનું ગુરુ જ્ઞાનનું ભાવભાષણ થતું હોવાથી
કોઈ અનંત કાળ માં નહીં આવેલો એવો અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય અથવા અપૂર્વ રુચિ ઉત્પન્ન થાય છે કે જેના સમયે સમય સંતોષ નિરંતર દેખાય. સ્વભાવોને સમજાણ તો જ્ઞાનમાં જે જ્ઞાન સ્વભાવ વ્યક્ત અંશમાં છે એવો જ સ્વભાવ અંશ ત્રિકાળી ગુરુદળમાં વ્યાપેલો છે. જેવો વ્યક્ત અંશ છે એવો જ સ્વભાવ આપેલો છે. સીધી વાત છે કે વર્ણ ગુણ પરિણામે તો એનો કોઈ ને કોઈ રંગ વ્યક્ત હોય, પણ વર્ણ ગુણ જ ન હોય તો એનો કોઈ રંગ ની વ્યક્તિ હોવાનો પ્રશ્ન રહેતો નથી. આ તો ચોખ્ખું વિજ્ઞાન છે, સ્વભાવનો વિષય છે, નક્કર સ્વભાવનો વિષય છે, એ બહુ સોલિડ છે. એમાં બીજું અટપટું ચાલતું આંકડામાં જે અટપટું થઈ જાય, આંકડાનો વિષય એવો ભૂલ ભૂલામણી ન છે, પણ સ્વભાવમાં તો એનું ચાલતું નથી. એ જીવો સ્વભાવ વ્યક્ત છે, એવો જ સ્વભાવ અંતર તત્વમાં શક્તિમાં વ્યાપેલો છે. કેમ કે શક્તિની વ્યક્તિ થઈ છે ને, એ વ્યક્ત થયો છે એવો જ સ્વભાવ આપેલો છે. એના વિકારને વિશેષ પરિણામને વિશેષ ભાવને ન જોવો, પણ સામાન્ય ભાવને જો જોવા જાઓ તો જે નપણું છે એ સામાન્ય છે, એવું સામાન્ય પણ શક્તિમાં વ્યાપ્ત હોવાથી શક્તિનું સ્વરૂપ, શક્તિનું ભાવ જ્ઞાન વ્યક્ત ઉપરથી અવ્યક્તનું ત્યાં થઈ શકે. એટલે અવ્યક્તની કલ્પના નથી કરવી શકે, અવ્યક્તનું ભાવ જ્ઞાન થાય છે. ખરેખર એનું ભાવ જ્ઞાન થાય છે અને ભાવ ભાષણ કહેવામાં આવે છે. ભાવ ભાષે છે, પ્રથમ વિચાર જ્ઞાન હોવાથી, પરોક્ષ જ્ઞાન હોવાથી, મનાશ્રિત પ્રકાર હોવાથી એને ભાષણ કહેવામાં આવે છે. જે ભાવ ભાષો છે એ તો અતિન્દ્રિય છે, એ જે સ્વભાવ ભાવ ભાષો છે એને કઈ ઇન્દ્રિય પણ છે. તો એ જે સ્વભાવ ભાવ ભાષે છે એ જ્ઞાન ભાવમાં એને સુખનો દરિયો પણ સાથે સાથે જ દેખાઈ જાય. આમ છે આત્મવિશિષ્ટપણ બને છે, જ્ઞાન ને સુખ ભય છે ને, જયારે એને જ્ઞાન સ્વભાવ જણાય છે અમૂર્ત, ત્યારે અમૂર્ત અતિન્દ્રિય સુખનો ખજાનો પણ એને, એનો પણ પત્તો એને હારે હારે લાગે, સાથે જ લાગે છે. બસ પછી એકવાર સુખનો દરિયો જોયો એ તો પરિણામ ચક્રી ખાઈને એમાં પડવા લાગે, પછી કાંઈ એને ટીકડાવું પડતું નથી. શું ખીડા ચીડી વળી ક્યાંથી આવી એમાં? રાજને ક્યાંય ખીડા બાંધેલા કલ્પેલા છે, કલ્પેલા છે. સ્વરૂપમાં જે શક્તિઓ છે એ શક્તિ માતા પાસે જાવું, માતા પાસે જાય છે ને ખીડા ચીડવા. ગાંઠ પોતે ઉભી કરી છે. આ તો થોડો ગંભીરતાથી સમજવા જેવો શું કે છે. બીજું ઘણું ઘણું છે, પણ કેવું કેટલું કેમ કહેવાય, એટલું કહેવાય તો ઘણું એની અંદર બીજું ઘણું છે. કેવી રીતે બારમાં કાંઈ થોડા અંશે કોઈ પોઈન્ટ કહેવાય, એટલું પોઈન્ટ કહેવાય, બધું તો કહેવાતું કેવું તો ખબર પડે.
પેરિસ ના રસ્તા સાબુથી ધોવાય છે એમ કે ગુજરાત માં થાય છે ઉત્કૃષ્ટ છે, ઉત્કૃષ્ટ છે, પરમોત્કૃષ્ટ છે એમ શું કરવા કે છે.
મોકો મળે તો ધંધન તો
જીવને જોવા માટે એનો પ્રયત્ન ઉલ્લસિત થાય. કંટાળો અંગમો આવે, રસ આવે ત્યાં સુધી તો ત્યાંથી ઉખડે એમ
ચૂકો થઈ ગયો. વખત આવે જરા
ઉધાર તો બધું અંધાર નો વેપાર છે. એમ કહેવા માટે આ કઈ છે, ઇન્દ્રિય જ્ઞાન છે તે જ સુખ નું સ્વરૂપ છે એવું જણાવવા માટે અહીંયા સુખ ના અધિકાર માં જ્ઞાન થી વાત ઉપાડી. અમિસાર માં પ્રસાર કરાવવું છે ત્યાં પણ જ્ઞાન થી ઉપાડી. અહીંયા સુખ ને બતાવવા માટે પણ જ્ઞાન થી કે છે, અથવા જ્ઞાન થી મુખ્ય વૃત્યા આત્માનું વર્ણન કરવામાં આવે છે કે આત્માને કાંઈ એ ઉપાધિ નો વિકલ્પ છે
નહીં.
ચિંતા એટલે વિકલ્પ કઈ નથી એમ જણાવવા માટે ચિંતા વિના નું પરિણામ અંતે સુખ સ્વરૂપ છે એમ એમાં આપોઆપ આવી અતિન્દ્રિય જ્ઞાન ઉપાદેયમ ઇતિ કથન મુખ્યત્વે એક ગાથયા દ્વિતીય સ્થાન ગતમ. અથવા હે ભૂતસ્ય ઇન્દ્રિય સુખસ્ય કારણ ગાથામાં ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય સુખ ના સાધન ભૂત હોવાથી નિંદા કરવામાં નિંદા પ્રશંસા નો પ્રકાશ છે. થોડુંક દુઃખ વીઠવું પડે તો ભલે શરૂઆતમાં વીઠવું પડે પણ પછી તો બધી વાતે સુખ છે. ઘરનું ઘર છે, બધા સાધન છે, ક્યાંય તાર તડકો પછી નડે એવું ભલે થોડી પ્રતિકૂળતા હોય પણ જો પછી જોઈતી સગવડતા મળી જાય અનુકૂળતામાં પાંચ ઇન્દ્રિયના સુખ આવી જાય છે. અત્યારે અમે ભિખારે વા તૈયાર છીએ એને લોકો આ રીતે ઉપાદે માને છે એવા ઇન્દ્રિય સુખ ના સાધન ભૂત ઇન્દ્રિય સુખ ને એના સાધન ભૂત જ્ઞાન ને બંને ને નિંદવામાં આવે છે. નિંદા છે લોકો જેને ઉપાધિ ગણે છે એને
અહીંયા
અમૂર્તિઓ જી પોતે રૂપ રસ ગંધ વર્ણ શબ્દ જેમાં નથી, એવો જે અમૂર્તિઓ જીવ પોતે સ્વયં મૂર્ત શરીરને પ્રાપ્ત થયો થકો, શરીર ધારણ કર્યું ને, મૂર્તિ એટલે જેમાં રૂપરસન છે એવા શરીરને પ્રાપ્ત કરીને પામીને એમ સંયુક્ત થયો ને, એને પામ્યો એમ કહેવામાં આવે. સંયોગ છે તો વિયોગ સહિત છે, જેટલો કાળ સંયોગ છે એટલો કાળ એને પ્રાપ્તિ ગણવામાં આવે છે. પ્રાપ્તિ એટલે જીવ શરીર રૂપે થયો છે કે શરીર જીવ રૂપે થઈ ગયું છે એમ નથી ને, એમ થયું હોય તો છૂટા પડે છે પોત પોતાના બંને સંયોગ જોઈને એની પ્રાપ્તિ ગણવામાં આવે છે. નવો પરિવાર વધે છે ત્યારે કે છે ને અમને આટલા પુત્રની પ્રાપ્તિ છે, આટલા પુત્રની પ્રાપ્તિ છે, સંયોગ રૂપ છે, કોઈ જીવ રૂપ કોઈ એકબીજા થતા એમ સ્વયં અમૂર્ત એવું જીવ, કેમ કે એની જાત જ ચેતન અમૂર્ત છે અને શરીરની જળ મૂર્ત જાતિ છે, એના સ્વભાવ પરસ્પર વિરુદ્ધ છે. પ્રાપ્ત તે મૂર્ત શરીર વડે, તે મૂર્ત શરીર એટલે શરીરના અવયવ ઇન્દ્રિયો દ્વારા યોગ્ય મૂર્ત પદાર્થને, તે ઇન્દ્રિયોને યોગ્ય એવા મૂર્ત પદાર્થને, મૂર્ત પદાર્થ એટલે સામે પણ જેમાં રૂપરસગન છે એવા પદાર્થને અવગ્રહીને, અવગ્રહ દ્રષ્ટિ મતિ જ્ઞાનનો એક તબક્કો છે. મતિ જ્ઞાન ચાર તબક્કે પરણમે છે, અવગ્રહ યા અવાય ને ધારણા, એમાં પહેલો તબક્કો છે એને અવગ્રહ કહેવામાં આવે છે. જ્ઞાન થવાની જેમાં શરૂઆત થાય છે એવા અવગ્રહ એટલે ઇન્દ્રિય ગ્રહણ યોગ મૂર્ત પદાર્થ નો અવગ્રહ કરીને, અવગ્રહ નો અર્થ કર્યો છે બગડો કર્યો છે. મતિ જ્ઞાન થી કોઈ પદાર્થ ને જાણવાની શરૂઆત થતા પ્રથમ જ અવગ્રહ થાય છે, કારણ કે મતિ જ્ઞાન અવગ્રહ યા અવાય ને ધારણા એ ક્રમ થી જાણે, ચાર તબક્કા પડે છે એ ક્રમ પૂર્વક મતિ જ્ઞાન નું જાણવું થાય છે, ત્યાર પછી મતિ પૂર્વક શુદ્ધ જ્ઞાન નું જાણવું થાય છે. તેને જાણે છે મૂર્ત પદાર્થ ને અવગ્રહી ને જાણે છે, અથવા નથી જાણતો, એટલે કે કોઈ વાર જાણે અને કોઈ વાર જાણે એવું ઇન્દ્રિય જ્ઞાન નું અલ્પપણું છે, ઓછાપણું છે, ક્યારેક જાણે ને ક્યારેક ન જાણે. આ મતિ જ્ઞાન નો ભેદ સ્મૃતિ છે ને, ક્યારેક સાંભળે અને ક્યારેક ન સાંભળે. એ માણસ નું નામ ભૂલી જાય ને, માણસ ને બરાબર યાદ છે આ જ માણસ હતો પણ નામ ભૂલી ગયો છે, એની કલ્પનામાં સ્મૃતિમાં આખો માણસ દેખાય પણ નામ આવડે
નહીં,
ક્યારેક જાણે ને ક્યારેક જાણે. ટીકા, ઇન્દ્રિય જ્ઞાન ને ઉપલંબક પણ મૂર્ત છે અને ઉપલબ્ધિ પણ મૂર્ત છે, તે મૂર્ત છે એના જાણનાર થાય છે, જાણવામાં નિમિતભૂત જાણનાર દ્રવ્યેન્દ્રિય તે મૂર્ત છે. ઇન્દ્રિય જ્ઞાન ને, જ્ઞાન તો આત્મા નો પર્યાય છે ઇન્દ્રિય જ્ઞાન, પણ એનો ઉપલંબક જેના આધારે જાણે છે જેને માધ્યમ કહેવામાં આવે છે, ઉપલંબક ને ચાલુ ભાષામાં માધ્યમ કહેવામાં આવે છે, જેના માધ્યમથી એ જાણે છે. આત્માનો જ્ઞાન નો પર્યાય સંસાર અવસ્થામાં ઇન્દ્રિયના માધ્યમથી જાણે છે એને ઉપલંબક કહેવામાં આવે છે, અને તે મૂર્ત છે. મૂર્ત છે એટલે ઇન્દ્રિય છે, શરીરનો અવયવ એમાં રૂપરસ ગંધ જળ કુંડળ પ્રમાણુનો એ બનેલો છે, એ મૂર્ત છે. એ ઉપલંબક પણ મૂર્ત છે અને ઉપલભ્ય એમાં પ્રાપ્ત થનાર જણાનાર જણાવવા યોગ્ય જે પદાર્થ છે પાંચ ઇન્દ્રિયના વિષય તે પણ મૂળભૂત છે, એમાં પણ રૂપરસ ગંધ છે.
જીવ જ્ઞાન વાળો જીવ એવો સંસારી જીવ